તારીખ 17/6/1977 શ્રી પ્રવચન સાર ગાથા 160-162 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 96.
પરદ્રવ્ય સન્મુખ નો પર્યાય પ્રવર્તો ઉપયોગ છે. રાતે રાતે જે આ પ્રતિપક્ષ નો વિષય લે છે ને એની પાસે હેતુ છે. એ પરમાત્મ દ્રવ છે, એની જાગૃતિ એ સાધકપણાનું લક્ષણ છે. ભગવાન આત્મા છે, અંતર જાગૃતિ શરીર મનવાનું પકવાના સાવધાની રૂપ જાગૃતિ પરિભ્રમણ ના કારણનું લક્ષણ છે. મનોવચનકારી જે ભૂમ છે એ જ મનોવચનકાર છે. મનોવચન કાય છે આનાથી ભૂમ એવા ત્રણ થાય. એટલે કે મારા નથી નિશ્ચય નહીં, એટલે ખરેખર વાસ્તવિકતા પરમાર્થપણે હું તે રૂપે થતો નથી. ત્યારે હું મનમાં બે રૂપે પરિણમતો નથી, એ રૂપે હું પરિણમતો જ નથી. પછી એને લઈને મને લાભનો પ્રશ્ન રહેતો નથી. બહારના શરીરવાદીની અનુકૂળતાની કલ્પના કરે છે. અનુકૂળતામાં એટલે અનુકૂળતાની કલ્પના કરે છે. એ કલ્પિત વિષય છે. એકદમ ઘટી જાય છે. તૈયારી કરે છે એમ કહેવામાં આવે. આમ તો મોક્ષ માર્ગમાં શુભનો નિષેધ છે, એવો જ શુભનો નિષેધ છે. પહેલા શુભોપયોગની વિશેષતા હોય છે. વિપર્યાસ પાત્રો પડવા લાગે છે, મંદ પડવા લાગે છે. મોક્ષ માર્ગની નજીક આવે છે, શોષણ થાય છે, એમાં વિપર્યાસ ઘટે છે. બધો શુભ ઉપયોગ, પણ એ શુભ ઉપયોગ ઉપર ધ્યાન થવા દ્રષ્ટિ હોતી તેના ઉપર દ્રષ્ટિ. એટલે ગમે તેટલો કથાએ મંદ પડવા છતાં એનું વજન જ એના ઉપર નથી, ગણતરી નથી આવતી. તો કારણા પક્ષપાત અત્યંત મધ્યસ્થિ એ કારણથી તેનો પક્ષપાત છોડીને તેનો પક્ષપાત મૂકીને હું અત્યંત મધ્યસ્થ હું શરીર પક્ષપાતી થતો નથી અનુકૂળતા પ્રતિકૂળતા નથી એ રીતે હું પરિણામ એ તરફ સાવધાની ને હું છોડું છું થોડું સહકાર કરતા રાગ થવો રાગનો પક્ષ થવો એ બીજી વાત નિર્વિકલ પરિણામ ત્યારે આવે છે જીવને કે સર્વથા એ રાગના વિષયનો સંબંધી જે રાગ થાય ત્યારે પક્ષાંતિકરા થાય પક્ષ છોડે રાગ છોડે છે એમ નહીં પક્ષ છોડે છે રાગ તો પછી પર થાય સુધીના વિષયનો રાગ ઉત્પન્ન થાય એ સુધીનો રાગ નથી છૂટતો રાગનો પક્ષ અંદરથી છૂટી જાય એટલે કે આ રાગ ઠીક છે આ તો મનોબંધીનો રાગ છે આ કઈ શરીર મનવાણીનો રાગ નથી પ્રવેશ થતો નથી સુખમ બંધન લીધું છે મન સુધી મન બાજુનું જેટલું ઉત્થાન છે બીજી પાંચ ઇન્દ્રિયનો વિષય તો ત્યાં નથી જ્યાં તમને વિચારધારા છે ત્યાં છેલ્લો સ્થિત છે અને મનમાં છે તો પણ બીજું જે બહિર્મુખ પરિણમન છે એનાથી બીજું મારું અતિન્દ્રિય જ્ઞાન ને અતિન્દ્રિય આત્મ સ્વરૂપ છે એ બે વચ્ચેની ભિન્નતા હોવાથી એને ભિન્નપણે જ જોવામાં આવે છે એને ભિન્ન પડ્યો એમ આવે છે ભિન્ન જોયું તે પક્ષપાતની છોડીને તે રૂપે હું નહીં થતો હોવાથી અતિન્દ્રિય આત્મ સ્વરૂપે એમને અખંડ રહેતો હોવાથી હું તે તરફનો પક્ષપાત છોડીને અત્યંત મધ્ય સ્થાન ન કારણ તે ન કારણ તે સામ એ મનવાની દેવના હું કારણ રૂપે પણ થતો નથી નિર્વિકાર પરમાલ્લાદ એક લક્ષણ સુખામૃત પરંતુ ઉપાદાન કારણ કારણભૂતમ તદ વિલક્ષણ મનોવચન કાય ઉપાદાન કારણભૂત ઉદ્ગલપિંડો ન ભવામિ હું થતો ઉદ્ગલપિંડ રૂપ હું થતો નથી કેવું છે પરમ આહલાદ એક લક્ષણ એવું જે સુખરૂપી અમૃત પ્રાથમિક સુખનું વિવરણ છે જગતનો સુખ છે તે સ્વવિકાર છે કે જેને દુઃખ માને છે જેને સુખ એ ખરેખર સ્વવિકાર હોવાથી એ દુઃખરૂપ છે પ્રતિપક્ષી પ્રહલાદ આનંદ પૂર્વક અવલંબતો હોવાથી કહેવામાં આવે છે. એ તો શબ્દ છે, ભાવ છે, તે ભાવ છે ને શબ્દ છે, એ શબ્દ છે. શબ્દમાં આહલાદ નથી અને આહલાદ પ્રહલાદ નો શબ્દ નથી. અમૃત છે, ખરેખર બીજા બધા નામ અમૃત છે. આજે આત્મા આશ્વાસ ખરેખર અમૃત છે, એ અનુભવમાં અમૃત છે. ચાલનારું હોવાથી પણ એને અમૃત કહેવામાં આવે છે. એ રૂપે ઉપાદાન કારણભૂત જે આત્મદ્રવ છે, એ રૂપે ઉપાદાન કારણભૂત જે આત્મદ્રવ છે, તેનાથી વિરુદ્ધ એવા જે મનોવચન કારણભૂત જે ભૂતગળ છે, એ રૂપે હું થતું. મારું સુખ મારાથી વિરુદ્ધ સ્વરૂપે છે, અને પૂતગળ પિંડમાં મનોવચન કાયાના પિંડમાં સુખની ગંધ માત્ર પણ નથી. એવું સ્પષ્ટ હોવાથી હું તેના પ્રત્યે મધ્યસ્થ થઈ જાઉં, સંતોષ થઈ જાઉં છું. એની સાથે મને રાગ ને ભાઈબંધી હતી, એની સાથે શત્રુ પણ કરું છું. એના ઉપર નું દુર્લક્ષ, મને એના ઉપર લક્ષ નથી. કેમ કે એની સાથે કોઈ લાભ નથી, દુર્લક્ષ પરિણામ છે. એટલે કે હું એ રૂપે પરિણમતો નથી અને એના કારણ રૂપે પણ હું થતો નથી. પક્ષપાત મુક્તવા અત્યંત મધ્યસ્થ હોતું, મધ્યસ્થ હોતું તે કારણથી તેનું છોડીને કોઈ કારણ નહીં રહ્યું હોવાથી હું તેના મધ્યસ્થ. માણસ પક્ષ ત્યારે કરે છે કે જ્યારે કાંઈ પણ અંદર કારણ રહ્યું હોય છે. પછી રાગ નો પક્ષ કરે છે, દ્વેષથી પક્ષ કરે અને વિરુદ્ધ કરે, રાગ નો પક્ષ કરે અને અનુકૂળ કઈ કારણ જેવું કરે, મારે કઈ કારણ જેવું કારણ પૂતગલ પિંડ છે, મન વિચાર કારણ છે પૂતગલ પિંડ છે. આત્મદેવ તો નિર્વિકાર કર્મમાલા વિવેકનું કારણભૂત મારું આત્મદેવ, તેથી પણ હું એનો પક્ષપાત છોડું છું. આ બધી રીત છે અંતરોલંબનમાં પરિણામ આવે છે. એનું જ્ઞાન શું કામ કરે છે, કાર્યકારણના વિષયમાં પણ જ્ઞાન સ્પષ્ટપણે કેવું કામ કરે છે કે જેને લઈને વિતરાજ ભાઈ રહે છે. કરતા નહીં, કરતા નહીં કારિતા અનુમંતા નહીં, કરતા નથી કરાવનાર નથી, કરતા ને નથી. તો શુદ્ધાત્મ ભાવના વિષય તો અનુમૂત સ્વરૂપમ તદ વિલક્ષણ જેમ મનોવચન કાય વિષય ક્રોધકારી જ્ઞાન ભવામી. તો શુદ્ધ આત્મભાવના વિષય પોતાના વિષયમાં પોતે કરવા કરાવવા સિદ્ધાત્મ સ્વરૂપની ભાવના એ ભાવનાનો પોતે એ ભાવનાનો પોતે કારિતા છે, તેનાથી વિલક્ષણ બધું મન વચન કાયાના વિષયમાં કરવું કરાવવું અનુમોદન સ્વરૂપ છે. તે રૂપે હું થતો નથી, પરમ વિરાજમાન એવો હું એમ જુએ છું, અંદરમાં પોતાને જોનાર એમ જુએ છે. એ પરિપૂર્ણ વિકરાગ સ્વરૂપે વિરાજમાન એવો હું મનના વિષયમાં કરવું કરાવવું એના પરિણામમાં ક્યાંય મારે સિદ્ધેશ્વરે કોઈ હસ્તક્ષેપ નથી. એ એના કારણે થઈ રહ્યા છે અને હું મારામાં રહેલો કાંઈ કરતો નથી, કરતો નથી કરાવતો નથી, થાય તો એમાં સારું ખરાબ માનતો માનતો. સતરો કારણ અત્યંત તે કારણથી તેનો પક્ષપાત છોડીને હું અત્યંત મધ્ય સ્થાન હું આ ગાથાનું તાત્પર્ય એમ કહીને ગાથાના તાત્પર્યમાં વિકરાગ ભાવને પ્રગતિ રહેવાનું છે. આ વિકાસ ભાવની ભાવના છે એવું ગાથાનું તાત્પર્ય છે. તાત્પર્ય છે ત્યારે બે કરતા કરે છે થાય છે એ સંગીતથી શું અત્યંત ગુણી શું અશાંતિ કર તેથી કાંઈ બારમાં હળવું થાય કે હળવું થાય એ રીતે તારી મનની અશાંતિ પછી અશાંતિ થઈ ગયા છે. મોંઘી પડે છે અશાંતિનું કારણ છે. કેરીના રસમાં રસ છે, આત્માની શાંતિમાં એને રસ, બહારની પ્રવૃત્તિમાં એને રસ છે, આત્મશાંતિમાં એને રસ નથી. પછી કહે છે અમે દુઃખી થઈએ છીએ, દુઃખી નથી, લક્ષણ જ બધા દુઃખી થવાના. કુદરતી જ છે, એકદમ સીધો હિસાબ છે. અહીં તો એમ કે છે, લોકો પછી ટીકા કરે છે, તમારે રસ બીજા લેવાનો ઉપાય કરે છે એટલે ખરેખર મધ્યસ્થ માણસ, જયારે મધ્યસ્થા વાળા માણસ હોય દોષ બતાવે ત્યારે પહેલો વિચાર એ કરે કે એની વાત એમ છે પણ કાંઈ સાચી છે કે નહીં, યાદ કરી લો. કદાચ પૂરેપૂરી સાચી ન હોય, દિવસ વર્ષ થોડું એને વધારે થઈ દીધું હોય, બંને જ થાય. ત્યારે સમય છે ત્યારે થોડો દિવસ આવ્યો હોય તો એ સંભવિત છે, પણ એને કાંઈ આપણે કામ નથી. એને કહ્યું એમાંથી થોડા ઘણા અંશે પણ કાંઈ સત્ય છે, જો થોડા અંશે પણ છે તો એ ભલે અંશ થોડો હોય પણ જ્ઞાનમાં તો એ મોટો ઘણો દેખાય એમ છે. એમ એમના મૃત્યુ થાય એના મતલબ ઊંચું લે તો એ તો એમના તો પણ કથાય ઘટે નહીં, નિર્દેશ થાય એ મોક્ષું કોને છે એ જો નક્કી કરવું હોય તો સુંદર નાખી જોઈએ. મોક્ષું કોને કહેવાય એ જોવું હોય તો સુંદર નાખી જોઈએ. મોક્ષતા પણ જ્યાં રહેતી નથી, એ પ્રકારનું જે પરિણામ છે એ પ્રકારના પરિણામમાં આત્મા સંબંધી અને કોઈ સિદ્ધાંતનું શુદ્ધાત્મ સ્વરૂપનો સિદ્ધાંત અને પરિણમે વિકૃતિ આવશે, બીજું કંઈ થશે, અવગુણનું ઉત્પાદક થશે. સોનાના પાત્ર મળે છે, માટીનું પાત્ર છે, કોઈ પાત્ર ફાટી એવી વાત થાય. એ બહુ ગંભીરતાથી આગળ જવા દઉં. વૃત્તિ થી નવરાશ છે કે ચાલો જેટલી નવરાશ મળે એટલી બીજે ક્યાંય જાઉં એના કરતા અહીંયા જાઉં દેખે. હવે શરીર વાણી પરપ્રેમ પણ નક્કી કરે છે, દેહોયમ મળો પોગલ દવ પગથી ચિંદો બે મન અને વાણી ઉદ્ગલ દ્રવ્યાત્મક છે, નિર્વિકારી છે, દેહ મન વાણીને વિકરાગ દેવે, જ્ઞાન દેવે, જે જરૂરિયાતમાં કયા છે એને નિર્દેશ એ રીતે કર્યો છે કે જો ભાઈ તું ચૈતન સ્વરૂપ છો અને આ સંયોગમાં રહેલા એવા જે જીવગળાત્મક છે, સુંદર દ્રવ્યાત્મક છે, સારા ચેતન દ્રવ્યાત્મક એ નથી, બેની જાત બની છે. એટલા માટે ત્યાં છે કે તમે એ દેવની ભ્રાંતિ થઈ છે, તમે સર્વસ્વ છે માટે બધા તમ પછાડા ઉદગળ દ્રવ પરમાણુ દ્રવ્યો નો ઉદગળ દ્રવ્ય વાગે પરમાણુ છે, પરમાણુ દ્રવ્યો એક પૂજો નથી પણ અનેક પૂજો સંયોગ થઈને તને આ ચક્ષુઇન્દ્રિય દ્વારા જે દેખાય છે દ્વારા વાણી વગેરે સંભળાય છે, તો અનેક પૂજો છે એટલે કે એમાં ક્યાંય શું નથી, આત્મા નથી એટલે કોણ નથી, કોઈ અંશમાં કોઈ ભાગમાં સર્વથા સુંદર રૂપે છે અને ક્યાંય આત્મા છે શરીર વાણી અને મન છે, કારણ કે શા માટે છે હું ચેતન સ્વરૂપે છો અને એ સુંદર અચેતન સ્વરૂપે છે, એ કારણે તે પરદ્રવ છે, પરદ્રવ છે એટલે તને એવું કાઢ્યું આ ચીજ બીજાની છે, બીજાને કહેતા એમાં પછી સાવધાની રાખવાનો સવાલ રહેતો ધોબીને બીજાને વસ્ત્ર કે જે પોતાના જેવું જોતું ઉડીને છૂટો હતો, એ ઉડીને છૂટો હતો ત્યારે એ પોતાનું માનીને ઉડીને એ છૂટો હતો, જયારે પૂતાને એમ કહીને કે જો ભાઈ આ વસ્ત્ર ઉપકરણ છે અને તમારા જે હું દેખાતું હોય તો પણ તમારું નથી, થોડું શું કરશે ને નામ લખતું શું કરે નામ ન લખો તો શું કરે તમે જોઈ ગયો બસ એ જ્ઞાન શું વાત નહીં બરાબર છે, એ જયારે એને બીજાનું જાણવું એટલે એમાં ઉપાધિપણા સાવધાનપણા અને મહત્વપણા ની બુદ્ધિ નથી, એ બધી ખરાબ થાય છે, સાંભળે શરીરમાં ફળાનો રોગ એટલે શરીર તો જયારે બીજું પડવાનું હોય ત્યારે તો પડવાનું છે, રોગ થાય તો ભલે ને ન થાય તો ભલે, આયુષ તો ક્ષય રોગે સમય સમય આયુષમાં ક્ષય છે ને, એના મન ઉપર જે અસર થાય છે, પરિણામ ઉપર જે અસર થાય છે એક માણસ ને ભૂખ લાગી છે આવા આદેશની તૈયારી કરે છે, ખાવાની તૈયારી ચાલે છે, માણસ ચીજ થાય છે. એનું પણ એમ છે કે ભૂખ લાગી છે ને હમણાં હું ખાઈ છું, એનો વિચાર આવ્યો. કારણ એવું એટલે કોઈ પણ માણસ એમ થાય પહેલાં ચાર નાખી લઈને પછી જમવા. જમતા જમતા તાર શું છે ને શેનો છે એ જમવાના રસમાં વિશે પડશે. વસ્તુ જમે છે ને એટલે વિક્ષે જ ન પડે એટલે પેલા તાર જોઈએ. એમાં જોવે કે ફલાણા ફલાણા એક્સપાયર જેમનું મૃત્યુ શું છે એમ વાંચે, મૃત્યુ તો શું છે અમુક ટાઈમ પહેલાં શું છે પછી તાર પહોંચે ત્યારે એને તો ખબર પડે ને. એટલે એ કરતો જ એને જેવું ખબર પડે છે કે આ ફલાણા મરી ગયા એવી જગ્યાએ એની ભૂખ મરી જાય. તમને ખાવા બેસતા તો પછી બધી વાત હતી પણ મને અત્યારે ભૂખ જ નથી ને હું ખાઉં છું. શરીર અને મનના પરિણામ નિમિત નિમિત શુભન છે. મનના પરિણામમાં ફેરફાર થાય ત્યારે શરીરમાં ફેરફાર થાય, શરીરમાં ફેરફાર થાય ત્યારે મનના પરિણામમાં ફેરફાર થાય. એ દુનિયા આખી અને જીવની કેમ માને કે આવો ફેરફાર થતો હોય ત્યાં એમ લોકો જીવી શકી. અને ભગવાન એમ કહે છે જો ભાઈ તારે એ બધા દુઃખથી ચૂકી ને તો એનું જુદા પણ છે એનું કંઈ માયના વિના પછી લોકો કહે છે કે ભાઈ કરતા નથી. ગુરુદેવને કહ્યું ડાક્ટર આપણે શું શું કહેવા તમારે જે કહેવું એ તો અહીંયા કાંઈ છે નહીં. સામાન્ય રીતે અક્ષર પરિણામ ઉપર દુખાતી નહોતી, જ્યારે પહેલી વાત કરવામાં આવી ત્યારે આશ્ચર્ય થાય એવી વાત એ હતી કે કાંઈ પણ અક્ષર દેખાતી નહોતી. એટલે ગુરુદેવ એમ કહે યોગી પુરુષ એનો અર્થ શું છે કે શરીર અને મનને દેહને અને જીવને નિમિત નિયમિત સંબંધ સંસારમાં આટલો એકદમ નિકટતમ હોવા છતાં કે ખબર પડે ને ભૂખ મરી જાય છતાં એ જીવ છે એની ખાતરી એ છે કે એક મનાવનારું જે વિજ્ઞાન છે એને એમ એક વાર કહેવું પડે છે કે યોગી પુરુષ છે. એકતા મનાવનાર છે વૈદિકનું જે વિજ્ઞાન છે એ તો શરીર અને જીવને એકમણાનો સંબંધ છે એમ બતાવે છે. જોવાને લઈને આમ છે શરીરને લઈને મન ઉપર અસર થઈ, મન એટલે ભાવ ઉપર જીવના ભાવ મન, અને મનના ભાવને લઈને શરીર ઉપર અસર એને એક વાર એમ કહેવું પડે છે યોગી પુરુષ. એના શરીરને એને આત્માને કાંઈ ખબર નહીં. એને કહે આપણે આ બધી ચિંતા કરીએ છીએ આપણે મારા તો તમારે કરવું હોય કરવું જોઈએ મારે કાંઈ કરે કે એને પ્રાઈઝ માણસને પણ એ વાત મળે એના ઊંડાણમાં જોતા ખ્યાલ આવે છે કે નહીં. એનો અર્થ ખરેખર શરીરને આત્મા જુદી ચીજ છે એમ કોઈ માને એમ કોઈ પરણમે તો એને યોગી કહેવામાં આવે છે. તો એને પછી શરીરના લાભ નુકસાનનો પ્રશ્ન જ એને ઉપસ્થિત રહેતો. પછી ક્યારે મારે જીવન થતો હોય એની આવે તો ક્યાં સુધી બની રહ્યો ભાઈ. એટલે પરગ્રહ છે અને પરગ્રહ છે એટલે આત્માને ઉપાડે, આત્માને ઉપાડે નથી એટલે મારે ઉપાડે નથી, કોકના આત્માને ઉપાડે નથી, કોકના આત્માને ઉપાડે નથી એમ નથી, મારે ઉપાડે નથી. એટલે શરીરની સ્વસ્થતામાં અસ્વસ્થતામાં ઉપેક્ષિત રહેવા જેવું છે એના રસ લેવા જે હું નથી પરદ્રશ્ય માટે દુર્ગરૂપણું છે એ શરીર વાણી અને મન એ ત્રણેયને પૂતગલ દ્રવ્યું છે. કારણ કે પૂતગલ દ્રવ્યના સ્વલક્ષણ જીવિત સ્વરૂપ અસ્તિત્વમાં નિશ્ચિત રહેલા છે. કેટલું જોર છે વાત લીધો છે, એકનું પરદ્રવ્ય છે અને પૂતગલ દ્રવ્યાત્મક છે. તેમને પૂતગળ દ્રવ્યપણ છે, પૂતગળ સ્વરૂપપણું છે. એનું કારણ એ છે કે તેઓ પૂતગળ દ્રવ્યનું જે સ્વલક્ષણભૂત એનું સ્વરૂપ અસ્તિત્વ છે, દરેક પદાર્થને એનું અસ્તિત્વ છે, તે પદાર્થનું તે સ્વલક્ષણભૂત અસ્તિત્વ છે. એમ પૂતગળ દ્રવ્યનું જે સ્વલક્ષણભૂત સ્વરૂપ અસ્તિત્વ છે, એવા સ્વરૂપ અસ્તિત્વમાં પૂતગળ દ્રવ્યના અસ્તિત્વમાં તેઓ નિશ્ચિતપણે ખરેખર વાસ્તવિકપણે સચોટપણે રહેલા છે. એટલે કે આ આત્માના સ્વરૂપભૂત જે ચેતન અસ્તિત્વ છે એને બિલકુલ રહેલા નથી. એનામાં એ નિશ્ચિત રહેલા છે, એટલે મારામાં એ નિશ્ચિતપણે રહેલા નથી. આમ છે વેદના થાય ત્યારે શરીરમાં થાય છે કે આત્મામાં થાય છે? એટલે શરીરના પૂતગળ દ્રવ્યના અસ્તિત્વમાં થાય છે કે આત્માના અસ્તિત્વમાં થાય છે? એ વેદનથી જુદું પાડવું જોઈએ. એમ તો કેમ છે, ભૂખ લાગે, તરસ લાગે, દુખાવો થાય, દુખાવો થાય, પૂતગળની પ્રક્રિયા રક્ષણની અંદર પરિણમન થાય છે, જીવમાં થાય છે, ઉદ્ગળમાં થાય છે, મને થાય છે, એવી ભ્રાંતિને લઈને દુઃખ થાય છે. જે ભ્રાંતિનું વિસર્જન થાય, નિર્ભ્રાંત જ્ઞાનની દિશા થાય, તો એ ઉદ્ગળને પર્યાય એને મધ્યસ્થ જ્ઞાનમાં ગણાય. જ્ઞાન ત્યાં મધ્યસ્થ પણ પણ એને મને થાય છે, દુઃખ થાય એને, એવું વિશે છે. મધ્યસ્થપણું જ્યારે રહે છે ત્યારે મધ્યસ્થપણાની તાકાત એવી હોય છે, મધ્યસ્થ જ્ઞાનની શક્તિ તાકાત એવી હોય છે કે તીવ્ર ઉદયમાં પણ એની અશક્તિ હોય એટલો જ ખેંચાય છે. બાકી શક્તિ છે પણ એનું કાંઈ હોય જ ના રહેતો. કોઈ એવી કલ્પના કરે કે સામાન્ય દુખાવો થાય ત્યારે, પણ તીવ્ર દુખાવો થાય ત્યારે પછી આપણે ચાલતું નથી. ત્યારે તો હા જુદા પડવાનું જોરથી કામ ચાલે. જુદા પડવાનું થાય છે તો જોરથી થાય છે. કોઈ સામાન્ય નબળો માણસ સામે હોય, વિરોધ કરવામાં તો માણસને કાંઈ જોર કરવો પડતો નથી. પણ જો શત્રુને જોરદાર દેવામાં આવે તો આને તૈયારી પણ જોરદાર જ થાય છે. બીજી રીતે કોઈ તૈયારી કરશો તો સમજી શકાય એવી વાત છે ને. પીડી છે, લાલ પીડી ચાલતી હોય તો ફૂંક મારે, પણ મીઠી પકી તો મીઠી એકદમ સમજી ગયું છે. ઉછેડવા માટે એટલા જોરથી પ્રયત્ન કરશે, એનો જુદો કરવા માટે આંકડો બીડેલો હોય, પીડીએ છૂટકો પીડ્યો હોય. તો નબળું પ્રાણી છે ત્યાં નીચેને પકડશે એવું જોર કરશે, એ તો સીધી વાત છે. કે જ્યારે ઉદયના નિર્માણ ઘણું હોય ત્યારે એનાથી જુદા પડનારની જુદો પડનાર જોરથી ભેદજ્ઞાનના પ્રયત્નમાં આવે એટલે એને સહન થવું ને નહીં સહન થવાના એ પ્રકારમાં જ નથી હોતો, એ સુશ્વાસના પ્રકારમાં એમ છે. એટલે એ આખી જે સામાન્ય વિજ્ઞાન નહીં કરનારની જે લાઈન છે એવી લાઈન વિજ્ઞાન કરનારની હોતી બહુ ફરક છે. સામાન્ય પૂછ્યું કે આપકો કૈસા દર્દ હોતા સ્ત્રીને એસા દર્દ હોતા હૈ કે જૈસે હજાર મિત્રોને કેટલા દર્દ ભારી હોતા હૈ તો મેં વેચતા હું કરોડને જાણતા હોગા પછી થોડી વાર મૌન રહ્યા થોડું વેચવું બોલ્યા હમકો એસા હોવે કે એસે વિષય પ્રયત્ન કોઈ દર્દની તીવ્રતા થાય ત્યારે અમને તો આવું કોઈ દર્દ થાય કે બહુ જ જોરથી સુખા થાય બીજી રીતે સુખા થાય એટલે એ પ્રકાર જ આખો દૃષ્ટિએ શરીરમાં વિકૃતિ બુદ્ધિ કરનારો ઘેરાઈ જાય છે એમાં પકડાઈ જાય છે ત્યારે જે મરી ગયો રે મરી ગયો મારાથી સહન થતો પ્રતિકાર શક્તિ એટલે શરીરની પ્રતિકાર શક્તિ ના આમાં કોઈ સવાલ નથી આવે વૃત્તિની અંદર એની જાગૃતિ જ ચૈતન્ય સામર્થ્ય ભરપૂર તત્વ છે એની પકડ એને જોરથી આવે છે એટલે પેલી બાજુમાં પરિણામ થઈ ખસેલું રહે છે ઇન્વોલ્વ રહેતો નથી કરી એનો પરિણમનની દિશા જ પલટાવી રહીએ છે એટલે એનું પરિણમન પકડાય તો અને જેટલો રાગાંશ અશક્તિને વશ ઉત્પન્ન થાય છે એ પણ એના જ્ઞાનમાં તો જુદો ને જુદો કરીને ભાષે એ બહુ મોટી વાત છે. રાગનું વેદન છે અને એક અપેક્ષા એનું દુઃખ છે પણ દુઃખથી પણ ભિન્નપણાનું પરિણમન એનો અનુભવ પરિણમન એટલે એનો અનુભવ એને સર્ચલાઇટને જેવો જાગૃત હોય એ સર્ચલાઇટ હોય છે એવી જાગૃતિ એટલે આ બધા બી આ બધા જે વાત ભલે સાદી દેખાય તે તો પરદ્રવ છે અને સદગોદ્રવ્યાત્મક છે અને સદગોદ્રવ્યના અસ્તિત્વમાં નિશ્ચિત રહેલા છે પણ કહેનારની એની પાછળ આત્મજાગૃતિ અસાધારણ વર્તે એવું પ્રકાશ કરે એટલે એમ નિશ્ચિત રહેલા છે હું છું ધોરણ ઘણી દેખાય એમાંથી જન્મ છે વિજ્ઞાનનો વિશેષ 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 અભ્યાસ થાય છે અને એવી દશા કેળવાય છે કે પછી નીચી ડંખ મારે તો વીછીના આંકડાને એ જુદો પાડવાનો વિકલ્પ સીધા ઉત્પન્ન થતો વિકલ્પ આવતો નથી પ્રયત્ન થવાનો પ્રશ્ન રહેતો નથી પ્રવૃત્તિ તો થવાનો પ્રશ્ન જ રહેતો નથી એમ કહેવાય છે કે એ જ દ્રષ્ટાંતથી માત્ર વિષયને સમજાવાય છે કે જે દ્રષ્ટાંત લોકોમાં ભારે લાગે છે વાસ્તવિકતા માં આપ એટલા દ્રષ્ટાંતથી પૂરેપૂરું આવતો એમ સામર્થ્ય છે, વિતરાગ ભાવ નું સામર્થ્ય એનું એટલું એમ છે કે એનું માપ કોઈ શરીરના સંયોગથી દેખાડી શકાય નહીં, એવા ઉત્સર્ગ પુરુષો ત્યાં છે કે જેમ ભાણીને ગાલીને તેલ કાઢે તેલી ગયો એવું મુનિઓને પણ ઘાણીને નાખવામાં નાખવાનો તે પણ ભૂલી જાય એ કરતા નીકળી ગયો. રોગ થવાનું કારણ શું પૂછું, વૈજ્ઞાનિક તો બધું પૂછે ને લોકો, આહાર નિહાર વિહાર એમાં અનેક પ્રકારના પાપ થતા હોય તે રોગ થાય, પણ એટલું જ નથી કોઈ પૂર્વકર્મને લઈને પણ રોગ થાય. ચાર વિહાર નિહારીમાં તો બહુ એકદમ રેગ્યુલર છે, સાદો એકદમ આહારમાં કઈ પછી ચાલ્યું છે તો એમનો આહાર જ પછી સ્વરૂપ છે, એમાં ઉપસ્થિતિ છે એમાં કઈ ફેરફાર કરવાનો સવાલ નથી એમ કઈ, પણ પૂરો કરીને પણ પછી તો ચર્ચામાં વાત ચાલી એ કઈ મહામુનિ હોય છે, વિતરાગી મુનિ હોય છે અને રોગ નીકળે છે, ત્યાં શું કારણ હોય પૂર્વકર્મ કારણ છે, ત્યાં કોઈ વર્તમાન કારણ એથી અપચિત થયું નથી, રોગ થાય છે ત્યાં કોઈ પૂર્વકર્મ અનુસાર કોઈ ઉદય આવે છે, એ ઉદય પ્રત્યે લોકોને એમ લાગે છે કે અરે આમ છે અરે આમ આવો ઉત્તર ભૂનીને આવ્યો એને કાંઈ છે પીપાઈ જાય ધણીમાં નાખે જોઈ શકે નહીં, જોનારો જોઈ શકે નહીં પણ વેદનારાને કઈ જોવા દેવા એમ છે તો કેવડી થઈ જાય છે, એવો કોઈ ઉત્સર્ગ આવે પુરુષાર્થમાં આવે છે કેવડીને પગત કરે કેવું
નથી
છૂટી જાય એવા મનુષ્યનો ઉપદેશ કરે છે કે સત્પુરુષના ચારિત્રને વિચારે સારાથી વેદના સહન ન થાય, તારું પરિણામ કાર્યગત ન થાય તો તું હાઈને વળવળમાં પડી જઈશ નહીં એમ કે શ્રીમતીમાં તો બહુ ગાઈડલાઈન બહુ છે, અમુક વિધિ ઓછી ઊંચી યોગ્યતા વાળા સત્પુરુષના ચારિત્રનો વિચાર છે એમ, બહુ સત્પુરુષો કેટલી રીતે સ્થિત થયા છે કઈ રીતે આત્મભાવમાં રહ્યા છે તેઓ એમનો સમર્થ પુરુષાર્થ છે, પુરુષાર્થ પ્રત્યે એમનો એ જાતનું ચારિત્ર લ્યો રહ્યા ને એને વિચારીએ એવી રીતે ઘણું ઘણું આપણે તથાવી ઉદ્ગોદ્રય અનેક પરમા પરમા એક પિંડ પર્યાય રૂપે પરિણામ તથા વિધિ જે તીર પ્રકારનું અર્થાત શરીર વાણી મન છે એને તથા વિધિ છે તે પ્રકારે ઉદ્ગ્રહ છે કે અનેક પરમાણુ એક પિંડ પર્યાય રૂપે પરિણામ છે, ઘણા સંયોગ એક પિંડ પર્યાય એટલે સંયોગ રીતે થયેલો એક પરિણામ છે, કારણ કે અનેક પરમાણુ દ્રવ્યોના સ્વલક્ષણભૂત સ્વરૂપ સ્થિતિ અનેક હોવા છતાં કથનથી જ એકપણે ઓછા થયા છે, આમ તો બધા પૂજ્ય પરમાણુઓ પોતપોતાના સ્વરૂપ સ્થિતિમાં રહ્યા છે, જ્યારે એક પિંડે થયા છે ત્યારે પણ પ્રત્યેક પરમાણુ સૂક્ષ્મમાં સૂક્ષ્મ પરમાણુ ભિન્ન સ્વતંત્ર એનું અસ્તિત્વ ધારણ કરીને રહેલા, તો પણ કથનચિત એટલે કોઈ અપેક્ષા પણ અવકાશ એટલે આખો પિંડ કામ કરે છે ત્યારે એક પણ અવકાશ એમ કહેવામાં આવે છે. ખરેખર તો ત્યાં અનેક પરમાણુઓ છે તે સદ્રશ પર્યાય પરમતા હોવાથી સરખી અવસ્થાએ હોવાથી એનું એક પણ અવભાષણ થાય એમ છે. આવે ત્યારે ઊંડું થાય કરી રાખો ઉષ્ણ પર્યાયને હજે ત્યારે પરમાણુ સ્વતંત્ર ઉષ્ણતાને રૂપે પણ એક બિંદુ આખું શરીર એક પરથી સદ્રશ અવસ્થા ત્યારે એક પણ એવો ભાષે છે કે જાણે આખું શરીર સરખું કામ કરી રહ્યું. સંસ્કૃતિકા ઉપર 310 પાને છે. શુદ્ધાત્મસ્વરૂપાદપરદ્રવ્યમ વ્યવસ્થાપયતિ. બધી બીજે જુદા જુદા શબ્દો વાપરે છે. કાય એટલે શરીર, વાણી એટલે વાણી, અને મનસા એટલે મન, એ ત્રણે શુદ્ધાત્મ સ્વરૂપથી પરદ્રવ રૂપે છે. એનું પરદ્રવ રૂપે છે સારી રીતે સાથે છે એટલે વ્યવસ્થા પૈકી એને કહેવામાં આવે છે. સારી વ્યવસ્થા થાય, આપવામાં સારી વ્યવસ્થા થાય, વ્યવસ્થા કહેવામાં આવે છે. સારી રીતે સ્થાપે છે એટલે ભીન પડીને સ્થાપે છે, ભીન અનુભવીને સ્થાપે છે એટલે સારી રીતે સ્થાપે છે એમ કહેવામાં આવે છે. નાની વાણી જ્ઞાની પણ પરદ્રવ શરીરને પરદ્રવ કહે અને જ્ઞાની પણ શરીરને પરદ્રવ કહે. ભિન્નપણે ઉપાસતો કહે છે એની વાણીનો રણકાર પણ આવે છે. એમાં સાંભળનારને એમ લાગે કે આમાં કોઈ ભિન્નપણ ભલે મને નથી પણ અનુભવથી જ્ઞાની હોય અને અનુભવ વગરની સાંભળેલી વાત હોય એ બધી વચ્ચેનો તફાવત પ્રકાર હોય છે. એ રીતે શસ્ત્રાસ્ત્રની વિશેષતા અથો કાય વાણ મનસા શુદ્ધાત્મ સ્વરૂપનું શુદ્ધાત્મ સ્વરૂપનું પરદ્રવ્યપણું છે તેમ સ્થાપે છે. દિવસો મનોવાણી ઈશ્વરોપી શુદ્ધદ્રવ્યાત્મકા નિર્દેશ કરેલું છે એટલે ભગવાન વિતરાગ જીનેન્દ્ર દેવે એમ કહ્યું છે. દેહ, મન અને વાણી એ ત્રણેય ઉદ્ગલ દ્રવ્ય સ્વરૂપે છે, ઉદ્ગલ દ્રવ્યાત્મક એમ ભગવાને કહ્યું છે. અંતે મને અનુભવથી એમ લાગે છે કે દેહમાં ચેતનપણું છે. અત્યારે દેહમાં ચેતનપણું છે, આત્માનો સંગીત છે ત્યારે દેહ સચેતન છે, અને આત્મા ન હોય વિયુગ થાય ત્યારે મરજી ન હોય ત્યારે શરીર અચેતન છે એમ નથી. ભગવાને એમ જોયું છે અને ભગવાને એમ કહ્યું છે કે દેહ મન વાણી છે એ ત્રણેય સુદ્ગલ દ્રવ્યાત્મક છે. અકસ્માત કઈ રીતે કે વ્યવહારીનો જીવીનો સહિતત્વ હતી, નિષ્ક્રિયનો પરમ ચૈતન્ય કરીને તે એ ભિન્નત્વાદ. વ્યવહારથી જીવ એકપણું એટલે સંયોગપણું હોવા છતાં એક ક્ષેત્ર છે ને, એવું એક આ ક્ષેત્રે જાય, બીજા ક્ષેત્રે જાય, આગમન આગમન જેટલું કામ કરે એ જીવ અને શરીર સાથે ને સાથે જોડાણ છે, એને એકત્વ કહે છે, જોડાણને એકત્વ કહે છે. એટલે પર્યાય અપેક્ષા એ વ્યવહાર એટલે સમીર અપેક્ષા એક પણ જીવ સાથે શરીરને હોવા છતાં કર્મ ચૈતન્ય પ્રકાશ, પરમ ચૈતન્ય પ્રકાશ શરીર જે છે તેનાથી ભૂમિકાથી શરીર મનવાને પુદ્ગળપણું છે અથવા જુદાપણું છે અથવા પરદ્રવ્યપણું છે. એ પરદ્રવ્ય કોઈ નથી કહ્યું છે કે પરદ્રવ્ય હોવાથી આ જીવ મેં તે ઉપાદે નથી, પરદ્રવ્ય હોવાને કારણે એને ઉપાદેશ નથી એમ કહે છે. ચૈતન્ય પ્રકાશ પરિણત કરી દીધો છે, ચૈતન્ય પ્રકાશ સ્વરૂપ છે, પરિણમેલો છે એમને, એ સ્વરૂપ છે એને પરિણત કહેવામાં આવે. ફક્ત એમ કહેવામાં આવે છે કે આત્મા અનુગુણ પરિણત છે, આત્મા એટલે અનંત ગુણ સ્વરૂપ છે એને અનંત ગુણ પરિણત એમ કહેવામાં આવે. ઉજ્જવલ દ્રવ્યને ચિંભન્ય તે ઉજ્જવલ દ્રવ્યને શું કહેવાય છે કે ઉજ્જવલ દ્રવ્યુંબન્ય સમય હોવું ભાવતી ઉજ્જવલ દ્રવ્ય છે તે સ્પષ્ટ પિંડ, પિંડ એટલે અનેક પરમાણુઓનો સમૂહ છે, પિંડ છે એટલે એ અનેક પરમાણુઓનો એ સમૂહ છે. પરમાણુ દ્રવ્યના અર્થ પરમાણુ દ્રવ્યનો એ પિંડ છે, તેનો એ પિંડ છે અથવા સમૂહ છે કે પરમાણુ જે પુદ્ગલ પરમાણુ દ્રવ્ય છે તેનો તે પિંડ છે. એ રીતે આ શરીરગોળ પરમાણુઓનો જથ્થો એ પિંડ છે એટલે એને શાસ્ત્ર પરિભાષામાં સ્કંદ કહેવામાં આવ્યા છે. પરદ્રવ્ય છે અને પરદ્રવ્ય હોવાથી આત્માને એની સાથે ખરેખર કાંઈ સંબંધ નથી, ખરેખર કાંઈ સંબંધ નથી. થોડોક વ્યવહારે સંબંધ કથંચિત વ્યવહારે સંબંધ છે, નિશ્ચયથી કથંચિત સંબંધ નથી. અનુકાંત રાખવું એમ અહીંયા કહેવા માંગતા નથી. એની પ્રત્યે મધ્યસ્થ રહેવા જેવું છે. જ્ઞાનનું માત્ર એ જ્ઞેય છે અને જ્ઞેય હોવાથી ખરેખર એની સાથે લાભ નુકસાનનો કોઈ પ્રશ્ન રહેતો નથી, એ મૂળ મુદ્દો છે. એકસો 162 મથાળો આ બાજુ 311 પાને હે આત્માને એ અનુભવમાં ભૂલ છે, અનુભવનું જૂઠાપણું છે એનું જ્ઞાન થવું જોઈએ. એવો જે અનુભવ તંદુરસ્તી થતાં મને લાભ થયો, શરીરની રોગિષ્ટ અવસ્થા થતાં મને નુકસાન થયું, એવો અનુભવ છે, એવું જ્ઞાન છે, એવી સમજણ છે, એ જૂઠી સમજણ છે. સમજણ કેમ છે એવું જ્ઞાન કરવા જેવું છે, એમ જ્ઞાન કરવું એવી સમજણ કરવી કે જીવ જ્ઞાન સ્વરૂપી છે. જ્ઞાન સ્વરૂપી એવા આત્માને શરીરનો રોગ કે શરીરનું નિરીક્ષણ નથી. શરીરમાં રોગ આવે તેથી જ્ઞાન સ્વરૂપ આત્માને નુકસાન થાય, જ્ઞાન રોગિષ્ટ થાય. જ્ઞાન તંદુરસ્તી શરીરની તંદુરસ્તી જ્ઞાનમાં આવે છે એમ બનતો નથી. શરીરમાં રોગ થાય ત્યારે મન ઉપર બહુ અસર થઈ જાય છે, એ શરીર મારું છે એમ માનતા એ સરખી છે, મને આ રોગ થયો છે એમ માનીને મન નબળું પડે છે, જે એનાથી ઝૂંઝ પડે છે એની તો આત્મશક્તિ વધે છે, રોગના કાળમાં પણ એની આત્મશક્તિ વધે છે. પરબ્રહ્મ છે એટલે આત્માને એનો અભાવ છે, પરબ્રહ્મ શું કહેવું છે, આત્માના સ્વરૂપમાં એનો અભાવ છે, એ પરબ્રહ્મના કર્તાપણાનો એટલે શરીરની કરે અભાવ નાહમ પોગલ નદીયોગલાહીન દેહો ચંદ્ર